એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવન ચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપનું. આજે આપણે એક એવી કહાણીમાં એમ કહીએ તો ઊંડા ઉતરવાના છીએ જે ખરેખર હચમચાવી દે તેવી છે અને વિચારવા પર મજબૂર કરે એવી. પુસ્તક છે ધેટ બર્ડ હેઝ માય વિંગ્સ, ધી ઓટોબાયોગ્રાફી ઓફ એન ઇનોસેન્ટ મેન ઓન ડેથ રો. લેખક છે જાર્વિસ જે માસ્ટર્સ. એમણે મેલોડી એર્માચાઇલ્ડ ચેપિનની મદદથી આ આત્મકથા લખી છે.
અને જાર્વિસ જે માસ્ટર્સની વાત કરીએ ને તો તેઓ એક આફ્રિકન અમેરિકન લેખક છે, બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરે છે, જન્મ 1962નો. પણ એમની ઓળખ આટલેથી અટકતી નથી.
બરાબર.
છેલ્લા લગભગ 3 દાયકાથી વધુ સમયથી, મતલબ 1990થી, તેઓ કેલિફોર્નિયાની પેલી કુપ્યાત જેલ છે ને, સેન ક્વિન્ટન.
હા, સેન ક્વિન્ટન.
ત્યાં ડેથ રો પર છે, એટલે કે મૃત્યુદંડની સજા પામેલા કેદી તરીકે જીવી રહ્યા છે. એમને એક જેલ ગાર્ડની હત્યાના કાવતરામાં દોષિત ઠેરવાયા છે. પણ શરૂઆતથી જ એમનો દાવો છે કે તેઓ નિર્દોષ છે.
આ વાત જ કેટલી અસાધારણ છે, નહીં? એક વ્યક્તિ જેને મોતની સજા મળી છે એ જેલની નાનકડી કોટડીમાં બેઠા બેઠા, જ્યાં બહારની દુનિયા સાથે તો સંપર્ક લગભગ ના બરાબર જ હોય, ત્યાં બૌદ્ધ ધર્મના ઉપદેશોમાંથી જીવન જીવવાનો સાચો મતલબ શોધી રહ્યા છે. અને આ બધું ત્યારે જ્યારે એમની નિર્દોષતા સાબિત કરવાની લડાઈ પણ ચાલી રહી છે.
બિલકુલ. અને એટલે જ આ પુસ્તક ખાલી જેલના અનુભવોની ડાયરી નથી, એનાથી ઘણું વધારે છે.
હા,
તે અમેરિકન સમાજ અને એમની ન્યાય વ્યવસ્થાના ઘણા ઊંડા મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. જેમ કે પેલો સિસ્ટમમાં વણાયેલો જાતિવાદ કેવી રીતે વ્યક્તિના જીવનને શરૂઆતથી જ અસર કરે છે.
ખરું.
બાળપણમાં જે આઘાત લાગે એની લાંબા ગાળે શું અસરો થાય. અને સૌથી મોટી વાત કે ગમે તેવી અંધકારમય પરિસ્થિતિ હોય ત્યાં પણ પેલી આધ્યાત્મિક જાગૃતિની શક્યતા રહેલી છે. માણસ બદલાઈ શકે છે.
સાચી વાત. એક રીતે જોઈએ તો આ માનવ આત્માની અદમ્યતાની કહાણી છે, પણ સાથે સાથે પેલી ન્યાય પ્રણાલી સામે ગંભીર સવાલો પણ ઊભા કરે છે.
ચોક્કસ.
તો ચાલો આ જે અસાધારણ જીવનયાત્રા છે એને શરૂઆતથી સમજવાની કોશિશ કરીએ. જાર્વિસ માસ્ટર્સનો જન્મ, તમે કહ્યું એમ, 1962માં કેલિફોર્નિયાના લોંગ બીચમાં. પણ એમનું બાળપણ એમ કહીએ તો બહુ જ અઘરું રહ્યું.
હા, ખૂબ જ. ગરીબી તો હતી જ, સાથે માતા સિન્થિયાને હેરોઇનનું વ્યસન હતું, પિતાની ગેરહાજરી, એટલે આખું વાતાવરણ જ અસ્થિર અને અરાજકતા જેવું હતું. અને એમાંય જ્યારે તેઓ ફક્ત 4 વર્ષના હતા ત્યારે જે બન્યું એ કદાચ એમના જીવનનો સૌથી મોટો આઘાત કહી શકાય.
શું થયું હતું?
જાર્વિસ અને એમના ભાઈ બહેનોને એમની માતા પાસેથી લઈ લેવામાં આવ્યા અને પછી કેલિફોર્નિયાની જે ફોસ્ટર કેર સિસ્ટમ છે એમાં મૂકી દેવાયા. હવે આ ખાલી ઘર બદલવાની વાત નહોતી, આ તો એક બાળકની આખી દુનિયા, એની સુરક્ષાની ભાવના, એના જોડાણનું મૂળભૂત તંત્ર જાણે તૂટી ગયું.
બરાબર.
જે સિસ્ટમ બાળકોને રક્ષણ આપવા માટે બની હતી એ જ એમના માટે વધારે અસ્થિરતા અને ઘણીવાર ઉપેક્ષાનું કારણ બની. વારંવાર ઘરો બદલવા પડે, અજાણ્યા લોકો સાથે રહેવું પડે, પ્રેમ અને સ્થિરતાનો સતત અભાવ, આ બધા અનુભવોએ એમના મનમાં ઊંડો ડર અને અવિશ્વાસ જન્માવ્યો.
એ સમજી શકાય એવું છે. જ્યારે મૂળભૂત સલામતી જ ન હોય ત્યારે વ્યક્તિ પોતાના રક્ષણ માટે અજાણતા જાણે દિવાલો ઊભી કરી લે છે. એમણે પોતે કહ્યું છે ને કે શેરીઓ જ એમની પ્રાથમિક શાળા બની ગઈ.
હા,
ત્યાં કદાચ એમને મોટા છોકરાઓનો સંગાત મળ્યો હશે જે ક્ષણભર માટે પોતાના હોવાનો અહેસાસ કરાવતો હોય, પણ એ જ સંગાતે પછી એમને નાની મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલ્યા.
અહીંયા પેલું બાળપણના અનુભવોની અસર સ્પષ્ટ દેખાય છે, નહીં? સતત વાલીપણાનો અભાવ, કોઈ સ્થિર સંબંધ નહીં, કોઈ પોઝિટિવ રોલ મોડેલ નહીં, આ બધાને કારણે ભવિષ્યના સંઘર્ષના બીજ જાણે ત્યારે જ રોપાઈ ગયા. સત્તા અને સંસ્થાઓ પ્રત્યેનો અવિશ્વાસ અહીંથી જ ઘડાયો. એમને જાણે શીખવા મળ્યું કે દુનિયામાં ટકવું હોય તો જાતે જ લડવું પડશે, કોઈ મદદ નહીં કરે.
અને આ અસ્થિરતાની સીધી અસર પછી એમના ભણતર પર પડી હશે.
ચોક્કસ. શિક્ષણ તો તૂટક તૂટક જ રહ્યું, ધ્યાન શેરી જીવન પર વધારે રહ્યું, અને કિશોરાવસ્થા આવતા સુધીમાં તો પેલી નાની ચોરીઓમાંથી શરૂ થયેલી વાત ગંભીર ગુનાઓ સુધી પહોંચી ગઈ.
કદાચ એ એમની જરૂરિયાતો પૂરી કરવાની અથવા તો એક એવી દુનિયામાં પોતાની ઓળખ બનાવવાની કોશિશ હશે જે એમને લાગતું હોય કે એમના માટે કોઈ જગ્યા જ નથી.
હા, અને પેલી ફોસ્ટર કેર સિસ્ટમની નિષ્ફળતાઓ વારંવાર દેખાઈ. દરેક નિષ્ફળ પ્રયાસે એમના મનમાં પેલી વાત વધુ પાક્કી કરી કે તેઓ પ્રેમ કે સ્વીકારને લાયક નથી.
અને પછી?
પછી શરૂ થયા કિશોર સુધાર ગૃહો અને જેલોના ચક્કર. માસ્ટર્સ પોતે આ જગ્યાઓને ગ્લેડિએટર સ્કૂલ કે છે.
ગ્લેડિએટર સ્કૂલ એટલે?
એટલે કે જ્યાં સુધરવાને બદલે વધુ કઠોર બનવાનું અને ટકી રહેવાની ક્રૂર રમતો શીખવા મળે. એમણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જ્યાં એક સુધાર ગૃહમાં એમની પાસે ખોટી કબૂલાત પર સહી કરાવવા દબાણ કરાયું હતું.
ઓહ.
એ અનુભવે એમને શીખવ્યું કે સિસ્ટમ ઘણીવાર સત્ય શોધવા કરતાં કોઈને દોષિત ઠેરવવામાં વધુ રસ લે છે.
અને આ ચક્ર ચાલતું જ રહ્યું?
હા, 19 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ ઘણીવાર જેલમાં જઈ આવ્યા હતા. સુધારણા તો દૂર રહી, આ અનુભવોએ એમને સમાજથી વધુ દૂર અને કઠોર બનાવ્યા. અને છેવટે એક સશસ્ત્ર લૂંટના ગુનામાં એમને સાન ક્વેન્ટિન જેલમાં મોકલવામાં આવ્યા, જે અમેરિકાની સૌથી ખતરનાક ગણાતી જેલોમાંની એક છે.
સાન ક્વેન્ટિન, ત્યાં જ પછી પેલી મુખ્ય ઘટના બની જેણે એમનું જીવન બદલી નાખ્યું.
બરાબર. 1985માં જેલના એક ઓફિસર સાર્જન્ટ હોવેલ બર્ચફિલ્ડની હત્યા થઈ અને 5 વર્ષ પછી 1990માં જાર્વિસ માસ્ટર્સને આ હત્યાના કાવતરામાં સામેલ હોવાના આરોપસર દોષિત ઠેરવાયા અને સજા મળી મૃત્યુદંડ.
પણ અહીં એ વાત મહત્વની છે ને કે એમના પર સીધો હત્યાનો આરોપ નહોતો.
હા, એ મુદ્દો મહત્વનો છે. આરોપ એ હતો કે હત્યા માટે જે હથિયાર જેલમાં બનાવેલું ભાલા જેવું વપરાયું, એ બનાવવામાં અને પહોંચાડવામાં એમણે મદદ કરી હતી. સીધી હત્યાનો આરોપ નહોતો.
પણ આ કેસ તો શરૂઆતથી જ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે એમ સાંભળ્યું છે.
હા, બિલકુલ. આખો કેસ મોટે ભાગે જેલના બીજા કેદીઓએ આપેલી જુબાનીઓ પર આધારિત હતો અને એમાંથી ઘણા સાક્ષીઓ તો પાછળથી ફરી ગયા. એમણે કહ્યું કે જેલ અધિકારીઓએ એમના પર દબાણ કર્યું હતું અથવા તો લાલચ આપી હતી ખોટી જુબાની આપવા માટે.
અચ્છા.
માસ્ટર્સ તો શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે તેઓ નિર્દોષ છે અને એમની આ કાનૂની લડાઈ આજે પણ ચાલી રહી છે.
અને આ જ જગ્યાએ ડેથ રો પર, જ્યાં જીવનનો અંત લગભગ નક્કી જ લાગે, ત્યાં જ એમનું એક અદ્ભુત પરિવર્તન શરૂ થાય છે. એક લેખક તરીકે, એક આધ્યાત્મિક સાધક તરીકે અને ન્યાય માટે લડનાર એક યોદ્ધા તરીકે એમનું જાણે પુનર્જન્મ થયો.
જો કે શરૂઆતના વર્ષો તો બહુ મુશ્કેલ હતા. ગુસ્સો, હતાશા અને જેલની પેલી હિંસક વાસ્તવિકતા સામે ટકી રહેવાની મથામણ. પણ પછી એક ઘટના બની. જેલની લાઇબ્રેરીમાં એમને બૌદ્ધ ધર્મ પરનું એક પુસ્તક મળ્યું. શરૂઆતમાં તો કદાચ શંકા હશે અથવા સમય પસાર કરવા વાંચવાનું શરૂ કર્યું હશે.
હા.
પણ બૌદ્ધ ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે કે દુઃખ જીવનનો ભાગ છે, પણ એના કારણો છે અને એના નિવારણનો માર્ગ પણ છે, આ વાત એમને ક્યાંક સ્પર્શી ગઈ.
અચ્છા.
એમને લાગ્યું કે અહીં પોતાના ભૂતકાળને નકાર્યા વગર પોતાની પીડા અને ગુસ્સા સાથે કામ કરવાનો એક રસ્તો મળી શકે છે.
આ કોઈ રાતોરાત થયેલો બદલાવ નહીં હોય, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ ધીમી અને ખૂબ જ મહેનત માંગી લેતી પ્રક્રિયા હતી. એમણે ધ્યાન કરવાનું શરૂ કર્યું, બૌદ્ધ ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો અને પછી એમણે લખવાનું શરૂ કર્યું. પહેલા પત્રો, પછી નિબંધો અને છેવટે આ આત્મકથા ધેટ બર્ડ હેઝ માય વિંગ્સ.
અને એમના લખાણોએ બહારની દુનિયાનું ધ્યાન ખેંચ્યું, પેમા ચોડ્રોન જેવા જાણીતા બૌદ્ધ સાધ્વીનું પણ.
હા, અને 2009માં જ્યારે પુસ્તક પ્રકાશિત થયું એ એમના માટે એક મોટી સિદ્ધિ હતી.
અત્યારે એમની શું સ્થિતિ છે?
કાનૂની લડાઈ ચાલુ છે. નવા પુરાવાઓ અને સાક્ષીઓના ફરી જવાને કારણે એમની નિર્દોષતાના દાવાને સમર્થન પણ મળી રહ્યું છે. પણ બહારના સંજોગો ભલે ના બદલાયા હોય, અંદરથી એમણે ઘણું પ્રાપ્ત કર્યું છે.
જેમ કે?
એક પ્રકારની આંતરિક શાંતિ, જીવનનો હેતુ અને પોતાની પરિસ્થિતિનો ઉપયોગ તેઓ બીજાને પ્રેરણા આપવા અને જેલ સુધારણા માટે અવાજ ઉઠાવવા માટે કરી રહ્યા છે.
એમનો વારસો ખરેખર બહુ મોટો અને અનેક પાસાવાળો લાગે છે. એક તો જેલ સાહિત્યમાં એમનું યોગદાન, બીજું અમેરિકન બૌદ્ધ ધર્મમાં એક અનોખો અવાજ જે હાશિયામાંથી આવે છે, અને ત્રીજું પેલી ન્યાય પ્રણાલીની ખામીઓ પર પ્રકાશ પાડવાનું કામ.
બરાબર. એમની વાર્તા આપણને મુક્તિ, પરિવર્તન અને બીજા અવસરની શક્યતા વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.
આટલી જટિલ અને પડકારજનક જિંદગી જીવ્યા પછી એમની જીવન માટેની ફિલોસોફી કેવી રીતે ઘડાઈ હશે એ જાણવું બહુ રસપ્રદ છે.
મને લાગે છે કે એમાં ત્રણ મુખ્ય પરિબળોનો ફાળો છે. પહેલું તો સિસ્ટમ દ્વારા જે અન્યાય થયો એનો એમનો પોતાનો અંગત અનુભવ. બીજું, બૌદ્ધ દર્શન સાથેનો એમનો ઊંધો પરિચય જેણે એમને એક નવી દૃષ્ટિ આપી. અને ત્રીજું, પોતાની વાત, પોતાનું સત્ય કહેવાની એમની અતૂટ પ્રતિબદ્ધતા.
આ ફિલોસોફીના મુખ્ય સિદ્ધાંતો કયા ગણી શકાય?
કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટ દેખાય છે. એક તો બૌદ્ધ ધર્મની જેમ એ માને છે કે દુઃખ તો છે જ, પણ એને સમજણ અને અભ્યાસથી બદલી શકાય છે. બીજું, પેલો આંતરનિર્ભરતાનો સિદ્ધાંત.
એટલે
કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. તેઓ પોતાની કહાનીને ખાલી પોતાની વ્યક્તિગત ટ્રેજેડી તરીકે નથી જોતા, પણ એને સામાજિક, આર્થિક, ઐતિહાસિક સંદર્ભમાં મૂકે છે. અને ત્રીજું, જે બહુ મહત્વનું છે, એ છે જવાબદાર કરુણા.
જવાબદાર કરુણા, આ શબ્દ થોડો સમજાવશો?
એનો મતલબ છે કે એક જ સમયે એવી લાગણીઓ અને મૂલ્યોને સાથે રાખવા જે કદાચ વિરોધાભાસી લાગે, જેમ કે પોતાની સાથે જે અન્યાય થયો એનો ગુસ્સો પણ હોય, અને સાથે સાથે જેણે નુકસાન પહોંચાડ્યું છે એના સહિત બધા જીવો માટે કરુણા પણ હોય. પોતાની જવાબદારી સ્વીકારવી અને સાથે દયાભાવ પણ રાખવો, સત્ય બોલવાની હિંમત અને ક્ષમા આપવાની શક્તિ, આ એક સતત ચાલતી આંતરિક કવાયત જેવું છે. અને છેલ્લે, દરેક માણસમાં, ભલે તે ગમે તેટલો ભટકી ગયો હોય, તેની અંદર રહેલી કિંમત અને બદલાવની ક્ષમતામાં પૂરો વિશ્વાસ રાખવો.
શરૂઆતમાં તો એમની પ્રેરણા કદાચ ખાલી ટકી રહેવાની જ હશે નહીં, પણ ડેથરો પર આ પ્રેરણા કેવી રીતે બદલાઈ?
બરાબર, શરૂઆતમાં તો અસ્તિત્વ ટકાવવાની લડાઈ હતી, પણ બૌદ્ધ ધર્મના પરિચય પછી એ સત્યની શોધ બની ગઈ. કાનૂની સ્તરે પોતાની નિર્દોષતા સાબિત કરવાનું સત્ય, અને આધ્યાત્મિક સ્તરે પોતાના મનના બંધનો અને ભૂતકાળના આઘાતમાંથી મુક્તિ મેળવવાનું સત્ય.
અચ્છા.
પોતાની જાતને સમજવી, ભૂતકાળના અનુભવોમાંથી કંઈક અર્થ તારવવો, અને બૌદ્ધ ધર્મની જે પરિવર્તન લાવવાની શક્તિ છે એનો અનુભવ બીજાઓ સાથે વહેંચવો, આ બધું એમની પ્રેરણા બની ગયું. અને લેખન એમના માટે આ બધા ઉદ્દેશો પૂરા કરવાનું મુખ્ય સાધન બન્યું.
અને આટલી બધી પ્રતિકૂળતાનો સામનો તેઓ કેવી રીતે કરે છે? એમની રીતભાત સમય જતાં બદલાઈ હશે ને?
હા, ચોક્કસ. શરૂઆતમાં જેલના વાતાવરણમાં સ્વાભાવિક છે કે પ્રતિક્રિયાઓ આક્રમક હોય, બચાવ કરવાની વૃત્તિ હોય, પણ બૌદ્ધ અભ્યાસ પછી એમનો અભિગમ બદલાયો. એ જાણે બૌદ્ધ માઇન્ડફુલનેસ એટલે કે સજાગતા અને જેલના અનુભવોમાંથી મળેલી પેલી સ્ટ્રીટ સ્માર્ટ વ્યવહારિકતાનું મિશ્રણ બની ગયું.
એટલે કે
વાસ્તવિકતા જેવી છે તેવી સ્વીકારવી, ભલે ગમે તેટલી કડવી હોય. મુશ્કેલીઓને દુશ્મન નહીં, પણ પોતાના વિકાસ માટેનું બળતણ તરીકે જોવી. એમણે સમુદાયનું મહત્ત્વ પણ સમજ્યું, પછી ભલે સાથી કેદીઓ હોય, શિક્ષકો હોય, વકીલો હોય કે પત્ર લખનારા મિત્રો હોય. તેઓ એક યોદ્ધા ઉર્જાની વાત કરે છે, એટલે કે સત્ય અને ન્યાય માટે પૂરી પ્રતિબદ્ધતા, પણ સાથે બધા જીવો માટે નમ્રતા અને કરુણા. અને કદાચ સૌથી અઘરું, જેને તેઓ આગ સાથે બેસવું કહે છે, એટલે કે ભય, ગુસ્સો, દુઃખ જેવી મુશ્કેલ લાગણીઓથી ભાગવાને બદલે એમની સાથે સ્થિર રહીને એમને સમજવાની કોશિશ કરવી.
એમના જીવનમાં એવા કયા મુખ્ય વળાંક આવ્યા જેણે બધું બદલી નાખ્યું? આપણે એવી ત્રણ મુખ્ય ઘટનાઓ તારવી શકીએ?
હા, ચોક્કસ. પહેલી અને કદાચ સૌથી મૂળભૂત તો પહેલી જ ઘટના, 4 વર્ષની ઉંમરે માતા અને ભાઈ બહેનોથી અલગ થવું. આ ખાલી એક બનાવ નહોતો, આ એક એવો આઘાત હતો જેણે એમના અસ્તિત્વના મૂળ હચમચાવી દીધા.
બરાબર.
સુરક્ષા, પ્રેમ, સંબંધની ભાવના જ તૂટી ગઈ. આ અનુભવે સત્તા અને સંસ્થાઓ માટે કાયમી અવિશ્વાસ જન્માવ્યો, અને એવી બચાવ પદ્ધતિઓ ઘડી જે પાછળથી એમના માટે જ નુકસાનકારક બની. જેણે સંદેશ મળ્યો કે દુનિયામાં ભરોસો કરવા જેવું કંઈ નથી.
બીજો વળાંક તો નિશંકપણે પેલો ડેથ રો પર બૌદ્ધ ધર્મની શોધ જ કહેવાય. લગભગ 29 વર્ષની ઉંમરે એ સમયે તો તેઓ ગુસ્સા, હતાશા, નિરાશાની ઊંડી ગર્તામાં હશે, ત્યારે જ એમને પેલું પુસ્તક મળ્યું અને પેલું વાક્ય કે જીવન દુઃખમય છે, પણ તેના કારણો છે અને તેના નિવારણનો માર્ગ પણ છે. આ સાદા પણ ગહન સત્ય એમને આકર્ષ્યા.
હા, અને આ કોઈ તાત્કાલિક જ્ઞાન પ્રાપ્તિ નહોતી, આ એક લાંબી મુશ્કેલ યાત્રાની શરૂઆત હતી. બૌદ્ધ ધર્મે એમને પોતાના મન સાથે, પોતાની પીડા અને ગુસ્સા સાથે કામ કરવાના નક્કર સાધનો આપ્યા.
કર્મના સિદ્ધાંતની સમજ પણ મળી હશે.
એમને મળવા આવ્યા અને એમણે માસ્ટર્સને ગુનેગાર તરીકે નહીં પણ એક દુઃખી જીવ તરીકે કરુણાથી જોયા. એ દ્રષ્ટિની માસ્ટર્સ પર બહુ ઊંડી અસર થઈ.
અચ્છા.
અને ત્રીજી પરિવર્તનકારી ઘટના હતી પોતાની કથા લખવાનું શરૂ
કરવું.
શરૂઆતમાં તો કદાચ પોતાની અંદર જે બધું ભરાયેલું હતું એ લાગણીઓ અને આઘાતને બહાર કાઢવાનો એક રસ્તો હશે, પણ ધીમે ધીમે એ એમના માટે બહારની દુનિયા સાથે જોડાવાનું, પોતાની વાત કહેવાનું અને પોતાના જેવા બીજા કેદીઓ માટે અવાજ ઉઠાવવાનું સાધન બન્યું. એમના પહેલા નિબંધે પેમા ચોડરોનનું ધ્યાન ખેંચ્યું અને ત્યાંથી પુસ્તક સુધીની સફર શરૂ થઈ.
એટલે લેખન એમના માટે ખાલી અભિવ્યક્તિ ન રહ્યું.
ના, એ હિમાયત, શિક્ષણ અને ઉપચારનું સાધન બની ગયું. પોતાની વાર્તા કહેવાથી એમને પોતાના આઘાત પર કામ કરવામાં અને આંતરિક વિકાસને વેગ આપવામાં મદદ મળી. આ જ તો છે પોતાની વાત કહેવાની તાકાત, નહીં? એ ફક્ત કહેનારને જ નહીં પણ સાંભળનાર કે વાંચનારને પણ બદલી શકે છે.
ખરેખર તો માસ્ટર્સનું જીવન આપણને શું શીખવે છે? જો આપણે એમાંથી કેટલાક માનવીય બોધપાઠ તારવવા હોય તો
મને લાગે છે કે સૌથી મોટો અને પહેલો બોધપાઠ એ છે કે સાચી સ્વતંત્રતા બહારની પરિસ્થિતિઓ પર આધારિત નથી પણ આપણી અંદરની સ્થિતિ પર છે. માસ્ટર્સ ડેથ રો પર એક નાનકડી કોટણીમાં બંધ છે છતાં માનસિક અને આધ્યાત્મિક રીતે એવી સ્વતંત્રતા અનુભવી શકે છે જે કદાચ બહારની દુનિયામાં ભૌતિક રીતે મુક્ત ઘણા લોકો પણ અનુભવી શકતા નથી. એમણે જેલની દિવાલોની અંદર રહીને પોતાના મનની જેલ તોડી નાખી છે.
અને એ પણ કે ભૂતકાળને આપણે ભૂસી તો નથી શકતા પણ એની સાથેનો આપણો સંબંધ ચોક્કસ બદલી શકીએ છીએ.
બરાબર. સ્વજાગૃતિ, સમજણ અને કરુણાથી આપણે ભૂતકાળના આઘાતના ચક્રમાંથી બહાર આવી શકીએ છીએ અને આપણા અનુભવોને નવો અર્થ આપી શકીએ છીએ.
બીજો કયો મહત્વનો વિચાર છે?
બીજો એક મહત્વનો વિચાર એ છે કે આપણે આપણી સૌથી ખરાબ ક્ષણો, વિચારો કે કાર્યો નથી. માણસમાં બદલાવ અને ઉદ્ધારની અપાર ક્ષમતા રહેલી છે. સમાજ આપણા પર ગમે તે લેબલ લગાવે એ આપણી સાચી ઓળખ નક્કી નથી કરતું.
હા.
પુસ્તકમાં પેલો ચોકલેટની ચોરીનો એક નાનકડો પ્રસંગ છે. એ બતાવે છે કે બાળપણનો એક નાનો ડર પણ જીવનભર કેવી રીતે અસર કરી શકે, પણ ધ્યાન અને સજાગતાથી એ ડર પણ જીત મેળવી શકાય છે. આપણે આપણી નબળાઈઓ અને ભૂલોથી મોટા છીએ.
અને કરુણા એ નબળાઈ નથી પણ શક્તિ છે.
ચોક્કસ. પોતાની પીડાને સમજવી અને સાથે સાથે બીજાની પીડાને પણ અનુભવવી, ભલે એ બીજો વ્યક્તિ એવો હોય જેણે આપણને દુઃખ પહોંચાડ્યું હોય, આ કરુણા જ આખરે આપણને નફરત, કડવાશ અને બદલાની ભાવનાના બંધનમાંથી મુક્ત કરે છે.
પુસ્તકમાં પેલો એક કઠોર ગાઢ પ્રત્યે દયા બતાવવાનો પ્રસંગ છે ને?
હા, એ જ. એ નાની ઘટના કરુણાની પરિવર્તન લાવવાની શક્તિ બતાવે છે.
આ બધા બોધપાઠ ખરેખર સાર્વત્રિક છે. આપણે જેલમાં ન હોઈએ તો પણ આપણી પોતાની આંતરિક જેલો હોય છે, ગુસ્સો, પછતાવો, ચિંતા, ડર.
બરાબર. માસ્ટર્સની યાત્રા આપણને સૌને રસ્તો બતાવે છે કે ગમે તેવી અઘરી પરિસ્થિતિ હોય, આશા, પરિવર્તન અને આંતરિક મુક્તિ શક્ય છે. જો તેઓ ડેથ રો પર રહીને આ કરી શકે તો આપણે આપણા જીવનના પડકારોનો સામનો કેમ ન કરી શકીએ?
ચાલો, આટલી ગહન ચર્ચા પછી અંતે આપણે ત્રણ મુખ્ય શીખને ફરી યાદ કરી લઈએ. પહેલી શીખ, ભાવનાત્મક સ્તરે માસ્ટર્સની યાત્રા જુઓ. બાળપણના ઊંડા ડરથી શરૂ કરીને પેલો ચોકલેટનો કિસ્સો યાદ છે, ત્યાંથી લઈને જેલના નરક જેવા વાતાવરણમાં પણ આંતરિક શાંતિ શોધવા સુધીની સફર, આ બતાવે છે કે ગમે તેટલા ઊંડા ભાવનાત્મક ઘા હોય તેની રૂઝવવાની અને તેમાંથી બહાર આવવાની શક્યતા હંમેશા છે. ફક્ત આપણે એના પર કામ કરવા તૈયાર હોવા જોઈએ.
બીજી શેખ, બૌદ્ધિક સ્તરે પેલો કર્મનો સિદ્ધાંત. એ ખાલી સારા ખરાબ કામનો હિસાબ નથી, એ તો કારણ અને અસરનો એક જીવંત નિયમ છે. માસ્ટર શીખ્યા કે આપણે ભૂતકાળના કેદી નથી, અત્યારે આ ક્ષણમાં સજાગતા, કરુણા, સમજણ જેવા નવા કારણો ઉમેરીને આપણે ભવિષ્યની અસર બદલી શકીએ છીએ. પસંદગી આપણા હાથમાં છે, વર્તમાનમાં.
અને ત્રીજી શીખ જે આપણા સૌના માટે છે, સાર્વત્રિક જીવન શીખ. સાચી મુક્તિ બહારની દિવાલો તોડવામાં ઓછી અને આપણી અંદરની દિવાલો, ગુસ્સો, પસ્તાવો, ડર, ચિંતા, એની અંદરની જગ્યાને મુક્ત કરવામાં વધો છે. સ્વતંત્રતા ખરેખર તો મનની એક અવસ્થા છે, જેમ પુસ્તકનું શીર્ષક જ કહે છે, ધેટ બર્ડ હેઝ માય વિંગ્સ, તે પક્ષી પાસે મારી પાંખો છે. આપણી મુક્તિની ચાવી આપણી અંદર જ છે, સંજોગો ભલે ગમે તેવા હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.